કૃષ્ણ ભૈયા બોલ, હવે તારે વ્રજમાં આવવું છે કે નહીં? બલરામજીએ પૂછ્યું. આપ વ્રજમાં જાઓ છો? આજે? શ્રી કૃષ્ણએ પૂછ્યું. હા, આજે નહીં તો ક્યારે? તું તો હવે વાત ડાયો થઈ ગયો છે. જ્યારે વૃંદાવનની વાત નીકળે છે ત્યારે કેવો ઘરઘરો થઈને ડાઈ ડાઈ વાતો કરે છે. આ હા, વ્રજ કેવું સુંદર છે. બાળપણની વાતો યાદ આવે છે અને રાજશાહી વૈભવો ફિક્કા લાગે છે. નાના નાના ગ્વાલબાલો સાથે ગાયો ચરાવવા વનમાં કેવા જતા, સાથે બાજરાનો રોટલો અને ગૌરી ગાયનું માખણ લઈ જતા. ભૈયા, એ ભોજનમાં કેવી મીઠાશ હતી! એવી મીઠાશ તો અહીંના 32 ભાતના ભોજનમાં પણ નથી આવતી. વનમાં કોમર કોમર પાંદડાઓની સૈયા બનાવીને ત્યાં સૂતા, એવી મજા તો અહીંની સવા મણની મખમલની ગાદીમાં પણ નથી આવતી. ત્યાં યમુનાજીમાં જે જર પીડા કરતા, એવી મજા અહીંના મોટા રાજમહેલોમાં પણ નથી આવતી. ત્યાં ગોપાંગનાઓમાં જે પ્રેમ હતો એ અહીંની રાજરાણીઓમાં પણ જોવા મળતો નથી. દાઉ ભૈયા, વિધાતાએ મને પાંખો આપી હોત ને તો ઉડીને વ્રજમાં પહોંચી જાત. ગોકુર એ ગોકુર છે. ભૈયા, આવો તો તે અનેક વાર કહું, બસ એ બધા વાણીના ચૂથણા જ હતા. ચાલને આપણે બંને ત્યાં જઈ આવીએ. મહિનો માસ ત્યાં રહીશું, લંગોટિયા ગોઠિયાને મળીશું. સાંભળ્યું છે કે જ્યારથી આપણે ગોકુર છોડ્યું છે ત્યારથી યશોદા મૈયા ઝૂર્યા કરે છે. રડી રડીને તો એમણે આંખો ખોઈ નાખી છે. આપણા વિના નંદબાબા ઝૂરે છે, ત્યાંની ગાયો ઝૂરે છે, ગોપાંગનાઓ ઝૂરે છે. બીજું તો કાંઈ નહીં, આપણે જઈશું તો આપણને જોઈને એમની આંખ ઠરશે. ચાલ, આવું હોય તો તૈયાર થઈ જા. શ્યામ સુંદરે કંઈક સંકોચાતા કહ્યું, ભૈયા, વ્રજમાં આવવાનો તો ઘણો વિચાર છે, પણ પાછું પણ આવ્યું એટલે સમજી જ લેવાનું કે આવવાનો જરાય વિચાર નથી. ના, વિચાર નથી એમ નહીં, મારે વ્રજમાં આવવું તો છે જ, પણ હમણાં એવું જરૂરી કામ છે કે અહીંથી ખસાય એવું નથી. તારે શું કામ છે? એ મારાથી કંઈ અજાણ્યું છે? હમણાં એવું કોઈ કામ નથી, પણ આ તો ન આવવાના બહાના છે. તને હું ન ઓળખતો હોઉં તો ને? તને હું પગથી માથા સુધી ઓળખું છું. તારે જવું હોય તો દોડ્યો દોડ્યો જાય, રાતે ન જુએ અને દાડોય ન જુએ. અડધી રાતે તું દોડે અને ન જવું હોય તો લાખ વાતે ન જાય. એવી જીભા જોડી ક્યાં કરવા બેસું? વ્રજવાસીઓને મળવાની મારી ઉત્કટ ઈચ્છા છે, એટલે હું તો આજે જાઉં જ છું. ભૈયા, આપ ખુશીથી જાઓ. માતા પિતાને મારા પ્રણામ કહેજો. વ્રજવાસીઓને પણ કહેજો, કનૈયો તમને બધાને હર ઘડી યાદ કરે છે. સમય મળશે એટલે દોડતો દોડતો આવશે. શ્યામ ભૈયા, આટલી બધી ઈચ્છા છે તો આજે જ ચાલો ને. દરજીનો દીકરો તો જીવશે ત્યાં સુધી સીવશે, એ તો અવકાશ કાઢીને નીકળીએ તો નીકળાય. સંસારમાં નાના મોટા કામો એટલા બધા આવ્યા કરે છે કે એનો અંત જ નહીં આવે. દાઉ ભૈયા, હમણાં તો હું નીકળી શકું એમ જ નથી. ભલે, જેવી તારી ઈચ્છા, હું તો જાઉં જ છું. એમ કહીને દાઉ ભૈયાએ પોતાના સુવર્ણ મંડિત રથ સજાવીને તૈયાર કરાવ્યો. બલરામજી એમાં બેસીને વ્રજમાં જવા નીકળ્યા. જ્યારથી રામશ્યામ વ્રજ છોડીને મથુરા ગયા ત્યારથી સમસ્ત વ્રજવાસીઓ એમનું જ સ્મરણ અને ચિંતન કર્યા કરતા હતા. સવાર પડે અને વ્રજને પાદરે બેસીને કાગને ડારે રાહ જોતા બેસે. કોઈ યાત્રિક ક્યાંથી નીકળે એટલે પૂછે, ભાઈ ક્યાંથી આવો છો? યાત્રા કરતા કરતા આવો છો? મારા રામશ્યામના કંઈ સમાચાર છે? ભાઈ, તમે એમના શા સમાચાર પૂછો છો? એમનો પ્રતાપ દિન પ્રતિદિન વધતો જ રહે છે. મથુરામાં કંસને માર્યા પછી જરાસંઘને હરાવ્યો, કારઈ વનને માર્યો, મથુરા છોડીને સમુદ્ર વચ્ચે દ્વારકા વસાવી એ બલરામજી પણ રેવતી દેવીને પરણ્યા, અને શ્યામ સુંદર તો 16108 રાણીને પરણ્યા. વસ્તાર પણ એટલો બધો છે કે ગણ્યો ગણાય એમ નથી. જ્યાં જાય ત્યાં વિજયના ડંકા એ તો દ્વારિકામાં બેઠા બેઠા લહેર કરે છે. ભાઈ, તમે દ્વારકા ગયા હતા ત્યારે રામ શ્યામને મળ્યા હતા? એમની સાથે વાતો કરી હતી? હા, રામ શ્યામને મળ્યો હતો ને. એવો કયો કમભાગી હોય કે દ્વારકા જાય અને શ્યામ સુંદરના દર્શને ન જાય. હે ભાઈ, તમે એમની સાથે સીસી વાતો કરી હતી? વાત વાતમાં એમણે કદી વ્રજવાસીઓને યાદ કર્યા હતા ખરા? સાચું કહું, હું જ્યારે શ્યામને મળ્યો ત્યારે એમણે મને ભેટતા પૂછ્યું, ભાઈ યાત્રા કરવા નીકળ્યા છો, આપ વ્રજમાં ગયા હતા, ત્યાં વ્રજવાસીઓ તો આનંદમાં છે ને, ત્યાં વરસાદ પાણી તો સારા થાય છે ને, ત્યાંની ગાયો તો હુષ્ટપુષ્ટ છે ને, ત્યાં નંદબાબા અને યશોદાજીને મળ્યા હતા, મારા વાલ મિત્રોને મળ્યા હતા, એમણે કંઈ સંદેશો મોકલ્યો છે? આમ એ શ્યામે મને કંઈ કંઈ પૂછી નાખ્યું હતું. મને તો એમ લાગ્યું કે શ્યામ સુંદરનું કંઈ ચસકી ગયું છે. મેં કહ્યું, શ્યામ સુંદર, હું વ્રજમાં ગયો જ નથી, હજી હવે જઈશ. એમ? આપ વ્રજમાં જવાના છો? તમે ત્યાં જાઓ ત્યારે બધા વ્રજવાસીઓને મળજો અને કહેજો તમારો કનૈયો આનંદમાં છે અને તમને બધાને હર ઘડી યાદ કરે છે. મને જરા અવકાશ મળશે એટલે હું દોડતો આવીશ. હે, કનૈયાએ આવવાનું કહ્યું છે? અને સૌના હૈયા આનંદથી નાચી ઉઠતા. આજે તો કનૈયો આવવો જોઈએ એવી આશામાં ને આશામાં વ્રજવાસીઓ દાડા પસાર કરી રહ્યા હતા. કોઈનો રથ આવતો જોતા સૌ દોડીને સામે જતા, પણ એમાં કનૈયાને ન જોતા સૌ નિરાશ થઈ જતા, આંખમાં અશ્રુજળ ઉભરાતા. વર્ષો સુધી ખારા ખારા અશ્રુઓથી ભીંજાઈને વ્રજની ધરતી પણ પોચી પડી ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં નરી ખારાશ વર્તાતી હતી. એક દિવસ વ્રજવાસીઓ એકઠા થઈને કૃષ્ણ કીર્તન કરી રહ્યા હતા. ત્યાં દૂર દૂરથી સુવર્ણ મંડિત રથ આવતો દેખાયો. સૂર્યના પ્રકાશમાં એ જગારા મારી રહ્યો હતો. ત્યાં તો એક વ્રજવાસીએ બોલી ઉઠ્યો, અરે જુઓ તો ખરા, પેલો સોનાનો રથ આવે, જરૂર એમાં આપણા જ રામ શ્યામ શ્યામ જ હોવા જોઈએ. કેટલા યુવાન વ્રજવાસીઓ તો સામા દોડ્યા. જઈને જોયું તો રથમાં હરધારી બલરામજી બેઠા હતા. એમને જોતા જ સૌ આનંદી ઉઠ્યા. બલરામજી પણ વ્રજવાસી ગોપોને જોતા જ ખીલી ઉઠ્યા અને ઠેકરો મારતા રથમાંથી કૂદી પડ્યા. પછી સૌને પ્રેમથી ભેટી પડ્યા. નાના નાના ગ્વાલબાલો તો કિક્યારીઓ કરતા નંદબાબાને ત્યાં દોડ્યા અને બારણામાં બેસતા બેસતા જ બૂમ મારી, મૈયા મૈયા, દાઉ ભૈયા આવ્યા. યશોદા મૈયાને એમાં ક્યાંથી વિશ્વાસ બેસે એટલે એ બોલ્યા, અલ્યા છોકરાઓ, એ રામ શ્યામની વાત જોતા જોતા તો મારી આંખની જ્યોતિ પણ બુજાવા આવી. હવે તો આંખે ભરાતું પણ નથી. મારું એવું ભાગ્ય પણ ક્યાંથી હોય કે હું મારા રામ શ્યામના મુખના દર્શન કરું. રામ શ્યામ આવ્યા, રામ શ્યામ આવ્યા એમ કહીને મારી મસ્કરી શા માટે કરો છો? મથુરામાં હતા છતાંય મને મળવા ન આવ્યા, તો હવે છેક દ્વારિકાથી અહીં આવે ક્યાંથી? એ તો મોટા રાજા થઈ ગયા, એમને એવી નવરાશ પણ ક્યાંથી હોય? તમારા સોગંદ મૈયા, એવું ખોટું બોલવાનું હોય? અમે જાતે જોઈને આવ્યા ને, ગોપકુમારે એક સાથે બોલી ઉઠ્યા. એટલામાં તો ખનન ખનન કરતો દાઉભૈયાનો રથ નંદબાબાના આંગણમાં આવીને ઊભો. નંદબાબા ઊઠીને સામાં ગયા. બળદેવજીને જોતાં જ એમના રોમે રોમ ખીલી ઉઠ્યા. બલરામજી જ્યાં ચરણ સ્પર્શ કરવા નીચા વર્યા ત્યાં તો નંદબાબાએ બે હાથ પકડીને છાતી સરસા ચાપી દીધા અને પ્રેમ અશ્રુથી એમના કેસ ભીંજવી નાખ્યા. કુશળ પૂછતા પૂછતા દાઉભૈયાનો હાથ પકડીને વ્રજરાજ નંદભવનમાં લઈ આવ્યા. ઓસરીમાંથી બૂમ પાડી, અરે ઓ કનૈયાની માં, જો તો ખરી તારો બલરામ આવ્યો. રોજ રડતી હતી કે મારો શ્યામ ક્યારે આવશે, મારો રામ ક્યારે આવશે, લે તારો રામ આ આવ્યો. વ્રજરાજનો સાદ સાંભળતા જ મૈયાના અંગે અંગમાં ચેતનાનો જાણે સંચાર થયો. લથડતે પગે એકદમ ઊભા થઈ ગયા અને હાથની છાજલી કરીને જોવા લાગ્યા. ત્યાં તો દાઉભૈયા દોડતા આવીને મૈયાને ભેટી પડ્યા અને ચરણ સ્પર્શ કરતા કહ્યું, મૈયા હું આવ્યો ને. યશોદા મૈયાના હૈયાનો બંધ છૂટી ગયો. આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો. દાઉભૈયાના માથા પર હાથ ફેરવતા ફેરવતા અંગ રોમાંચિત થઈ ગયું. વાણી ગદગદ બની ગઈ. પૂછવું તો ઘણું પણ શબ્દો જ કંઠમાં અટકી ગયા. માત્ર એટલું જ બોલાયું, બલવા. ઘડીભર તો વાણી મુક થઈ ગઈ. હૈયે કર વર્તા યશોદાજીએ પૂછ્યું, બલવા તું તો આવ્યો, મારો કાનુઓ ના આવ્યો? મૈયા એ પણ આવશે, એને દ્વારિકામાં ખૂબ કામ છે. ભલે ભલે, તું એકલો આવ્યો તે બહુ છે. તમારી વાત જોતાં જોતાં હું આંધળી થઈ ગઈ. તમે તો મને છેક ભૂલી જ ગયા. તમે બંને મજામાં તો છો ને? મૈયા અમારે શું દુઃખ છે, આપના આશીર્વાદથી લહેર કરીએ છીએ. માં દીકરો સુખ દુઃખની વાત કરી રહ્યા હતા ત્યાં તો વીજળી વેગે આ વાત આખા વ્રજમાં ફેલાઈ ગઈ. વ્રજવાસીઓએ સાંભળ્યું કે દાઉભૈયા આવ્યા છે, એટલે લીધેલું કામ પડતું મેલીને નંદબાબાને ઘેર સૌ દોડી આવ્યા. થોડી વારમાં તો નંદબાબાને આગળ આખું વ્રજ ઉમટી પડ્યું. દાઉભૈયાએ બહાર આવીને વૃદ્ધ વ્રજવાસીઓને પ્રણામ કર્યા, સરખે સરખા ભેટ્યા અને નાના નાના ગ્વાલવાળોએ એમના ચરણ ચૂમ્યા. ત્યાં તો લથડતે પગે યશોદા મૈયા બહાર આવ્યા અને પૂછ્યું, બલવા તું બહુ દૂરથી આવે છે, થાક લાગ્યો હશે, ચાલ વસ્ત્રો બદલીને હાથ પગ ધોઈ લે, આ બધા તો બેસશે. બલરામજીને અંદર આવી મીઠાવાળા ગરમ પાણીથી પગ ઝાર્યા, સ્નાન કર્યું, વસ્ત્રો બદલીને મૈયાની પ્રસન્નતા ખાતર ઠંડુ જળ પીધું. ત્યાં તો મૈયાએ સુંદર મજાનો માખણનો કટોરો ધર્યો. બલવા તમે ગયા છો ત્યારથી રોજ તમારા માટે માખણ તારવી રાખતી હતી. સાંજે નિરાશ થઈને એ માખણ ગ્વાલબાલોને ખવડાવી દેતી. આજે મારું માખણ ખપમાં આવ્યું. મૈયા તમારું માખણ ખાવા માટે જ હું અહીં દોડી આવ્યો છું. રોજ જમતી વખતની વેરાએ કનૈયો યાદ કરે છે. મૈયા જેવું માખણ તો ક્યાંય ન મળે. હે, કનૈયો મને રોજ યાદ કરે છે? હા મૈયા, કનૈયો તો તમને રોજ યાદ કરે છે, પણ એવી જંજારમાં ફસાઈ ગયો છે કે એનાથી દ્વારિકા છોડીને નીકળાતું જ નથી. કોઈને કોઈ તો એક બે પત્ની હોય. તમારા કનૈયાને તો 16108 વહુઓ છે. બોલો, પછી એ બિચારો ક્યાંથી છૂટો થઈ શકે? આમ વાત વિનોદમાં ચાલી રહ્યો હતો ત્યાં તો લાકડીને ટેકે ટેકતે મધુમંગલ આવ્યો. એનું શરીર ક્રુશ થઈ ગયું હતું. એની દશા જોતાં જ દાઉભૈયા માખણનો કટોરો મૂકીને એની પાસે દોડ્યા, એને પ્રેમથી ભેટી પડ્યા. મધુમંગલ તું તો સાવ લેવાઈ ગયો. દાઉભૈયા તમે બંને જણ જ્યાંથી ગયા છો ત્યારથી અમને અહીં ગોઠતું જ નથી, આપની યાદ આવે છે ને હૈયામાં આગ સળગે છે, એ વિરહની જ્વારામાં અમારું ખાધું પીધું ભરી જાય છે, શરીરનું રહ્યું સહ્યું જહર પણ આંખો વાટે બહાર સરી પડે છે, આપની પાસે બેસીને સૂકો રોટલો ખાવામાં જે મજા આવતી એવી મજા પકવાન જમવામાં પણ નથી આવતી, તમારા ગયા પછી અમે ધરાઈને ધાન ખાધું નથી, પૂરતા અન્ન વિના આ તનની દશા કેવી થાય, દાઉ ભૈયા એ તો કહો, શ્યામ તો મજામાં છે ને, હા 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 શ્યામ તો મજામાં છે, પણ આપ સૌ તો મજામાં છો ને, દાઉ ભૈયાએ સૌ વ્રજવાસીઓને પૂછ્યું, અરે ભૈયા અમે અહીં મજામાં કેવા, એ ક્રૂર અક્રૂર અહીં આવ્યો અને અમારી બધી જ મજા હરી ગયો, અમે તો જેમ તેમ કરીને દિવસો ગુજારીએ છીએ, મજા તો તમારે છે, એ સોનાની દ્વારિકામાં રહો છો, ખાઓ છો પીઓ છો અને મજા કરો છો, આપને યાદ કરી કરીને અમે તો અડધા થઈ ગયા, પણ અમારી યાદ તમને ક્યાંથી આવી હોય, અરે ભૈયા એવું તો હોય, તમારી યાદ ન આવતી હોત તો મને દોડ્યા દોડ્યા અહીં આવવાનું મન કેમ થાત, બધું ભૂલાય પણ વ્રજ અને વ્રજવાસીઓનો પ્રેમ ન ભૂલાય, અમારે રૂમાડે રૂમાડે અહીંની અનંત સ્મૃતિઓ અંકિત થયેલી છે, પણ કરીએ શું, ત્યાં જઈને અમે એવી જંજાળમાં ફસાઈ ગયા છીએ કે ઈચ્છા હોવા છતાં અમે અહીં આવી શકતા નથી, પહેલાં તો એમ હતું કે મથુરાનું થારે પડ્યા પછી વ્રજમાં જઈને રહીશું, પણ એક પછી એક એવા સંજોગો આવતા ગયા કે અમારાથી અહીં આવી શકાતું જ નહીં, કંસ મામાને મારીને સગા સ્નેહીઓને થારે પાડ્યા, ત્યાં તો જરાસંગ આદુ ખાઈને પાછળ પડ્યો, એકવાર નહીં 18 વાર મથુરા પર એ ચઢી આવ્યો, છેવટે અમારે મથુરા છોડવી પડી, ત્યાં પણ શાંતિથી રહ્યા નથી, જેટલો માણસ મોટો એટલી વધારે ઝંઝટ, રોજ લડાઈ અને રોજ ઝઘડા, એને બતાવવામાંથી જ અમે ઊંચા આવતા નથી, એમાં શ્યામે 16108 રાણી સાથે લગ્ન કર્યા, એ બધીના બાલબચ્ચાને ઉછેરવા ભણાવવા ગણાવવા એ કંઈ નાની સૂની થોડી વાત છે, કુટુંબ એવું લાંબુ પોરું થઈ ગયું કે એના દર્શનમાંથી જ બહાર નીકળાતું નથી, તમે નહીં માનો, શ્યામનો દીકરો પ્રદ્યુમન અને એનો દીકરો અનિરુદ્ધ એ ગુમ થયા પછી 6 મહિને ખબર પડી, બાણાસુરે એને કેદ કરેલા, આમ કંઈ ને કંઈ તો નીકળ્યા જ કરે છે, આવા સંજોગોમાં અમે દ્વારિકા છોડીને અહીં આવીએ પણ કેવી રીતે, આ તો હું અંધારિયા કરીને અહીં દોડી આવ્યો ત્યારે, હા ભાઈ હા, આ સંસારની જંજાર એવી છે કે ફક્કડ રામ ગિરધારી હોય તો એ ગમે ત્યારે આવે અને જાય, આપણે ગૃહસ્થ આશ્રમીઓને તો ચિંતાનો કોઈ પાર નહીં, એક ચિંતાનો નિકાલ થયો ન હોય ત્યાં તો બીજી દાકણની જેમ દાચું ફાડીને ઊભી જ હોય ને, લગ્ન ન કર્યું હોય તો ત્યાં સુધી લગ્નની ચિંતા, કે થયા પછી સ્ત્રીની ચિંતા, પછી સંતાનની ચિંતા, પછી એને ભણાવવા ગણાવવાની ચિંતા, આમ ચિંતામાં ને ચિંતામાં એક દિવસ ચિંતામાં પડી જવાનું, આવું બધું ચાલ્યા જ કરવાનું, કહો ત્યાં દ્વારિકામાં બધા યાદવો મજામાં તો છે ને, હા હા બધા જ આનંદમાં છે, ત્યાં તો બલરામજી ગોપાંગનાઓ તરફ ફર્યા અને સૌના કુશળ સમાચાર પૂછવા લાગ્યા, ત્યાં તો એક ગોપિકાએ કહ્યું કે અમે કેવા કુશળ છીએ એ તો અમારું મન જાણે છે, પણ તમે તો ત્યાં આનંદમાં છો ને, હા અમે તો જેમ તેમ કરીને સમય વિતાવી રહ્યા છીએ, બલરામજીએ કહ્યું, ત્યાં તો એક બીજી ગોપિકાએ વ્યંગમાં પૂછ્યું, આજે ઘણે વર્ષે આ બાજુ ક્યાંથી ભૂલા પડ્યા, જવું હશે હસ્તિનાપુર પણ ભૂલથી આ બાજુ આવી ચડ્યા હશે, ભલું તેમને દ્વારિકામાં વ્રજ યાદ આવ્યું, તમારે જે કહેવું હોય એ કહેવાની છૂટ છે,
હું ભૂલ્યો નથી પડ્યો.
ત્યાં દ્વારિકામાં પણ અમે આપને નિરંતર યાદ કર્યા જ કરીએ છીએ. ત્યાં કામ એટલું બધું પહોંચે છે કે મળવાની પણ ફુરસદ નથી. કૃષ્ણની આવવાની ઈચ્છા તો ઘણી હતી, પણ ખૂબ કામ હોવાથી એ નીકળી શક્યો જ નહીં. હા હા, હવે એને કામ તો હોય જ ને, હવે તો એને એક બે નહીં 16,000 રાણીઓ છે. એક પત્ની હોય તોય માં ચેટાલ પડી જાય છે, તો એને તો 16,000ની ચિંતા. સમય ન જ મળે, રાજા રાણીઓ મળી જાય પછી અમારા જેવી ગામડાની ગમારણો ક્યાંથી યાદ આવે. અહીં હતા ત્યાં સુધી ગોપીજન વલ્લભ હતા, ત્યાં ગયા પછી પુર સ્ત્રી જનવલ્લભ બની ગયા છે. અમે તો યાદ નહીં આવતા હોઈએ, પણ એ તો કહો ત્યાં એમને માતા પિતા પણ યાદ આવતા હતા કે નહીં? અરે આ તે કંઈ પૂછવા જેવો પ્રશ્ન છે. ગમે ત્યાં જઈએ પણ માતા પિતાને કંઈ ભૂલાય? પણ એ તો કહો કે યશોદા મૈયાને મળવા માટે એ બ્રજમાં આવવાના છે કે નહીં? બ્રજમાં આવવાનો તો એ રોજ કહે છે, આજે જાઉં કાલે જાઉં એમ રોજ કર્યા કરે છે, પણ કામના દબાણમાં એ નીકળી શકતો નથી. સમય મળતા એ અવશ્ય દોડતો આવશે. બીજી એક ગોપિકા આગળ આવી અને પૂછવા લાગી, બલરામજી તમારી વાત તો સાચી, પણ એ તો કહો અમે કરેલી સેવા કૃષ્ણને કદી યાદ આવે છે ખરી? મેં એકવાર તો કહ્યું કૃષ્ણ નિરંતર તમને બધાને યાદ કરે છે. એકવાર સત્યભામાં અંબોડામાં વેણી નાખી રહેલા અને એવામાં શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા, એ જ પરે કૃષ્ણને તમારી યાદ આવી. ઓહો, રાસલીલાનો કેવો સુહામણો દિવસ હતો! એ વ્રજસુંદરીઓ મારા વિના અંગ પરના શણગાર પણ સજતી ન હતી. સુંદર સુંદર પુષ્પો લઈને હું જ એમના અંબોડા ખોજતો, કદીક કાનમાં પહેરાવતો, મલ્લિકાના પુષ્પોના હાર બનાવીને તેમના કંઠમાં ધરતો, કોઈ વ્રજસુંદરીઓના હાથમાં પુષ્પોના ગજરા બાંધતો. આવું બધું યાદ આવતા કૃષ્ણ પ્રેમ વિભોર બની ગયો. આ સાંભળતા જ વ્રજસુંદરીઓની આંખમાંથી ટપ ટપ કરતા આંસુ સરવા લાગ્યા. કંઠ ભરાઈ આવ્યો. ગદગદ વાણીમાં એ કહેવા લાગી, બલરામજી કૃષ્ણ અમને આમ છોડીને સદાને માટે ચાલ્યા જશે એવો અમને સ્વપ્ને ખ્યાલ નહીં. જેમને માટે અમે માતા પિતા ભાઈ ભગિની જેવા અત્યંત નજીકના સ્નેહીઓને છોડ્યા, એ કૃષ્ણ અમને એક જેમ ઠેસ મારીને ચાલ્યા જશે એવી અમને કલ્પના સુદ્ધા નહીં. નવાઈ લાગે છે કે ભણેલી ગણેલી રાજા રાણીઓ કૃતજ્ઞની એવા કૃષ્ણના વચન પર વિશ્વાસ કેમ કરતી હશે? અરે પગલી, તું કેમ ભૂલે છે? એ કૃષ્ણ કંઈ કાચી પોચી માટીમાંથી ઘડાયેલો થોડો છે. કોને કઈ રીતે સમજાવવું તે એ સારી રીતે જાણે છે. સાચું કહું તો એક કપટી કાર્યની વાતો કરવી જ મૂકો ને, એની વાતો કરવાથી આપણું કંઈ વરવાનું નથી. આપણા વિના એને ચાલે છે તો આપણે એના વિના ક્યાં કાચું ખાઈએ છીએ? હા, એક વાત છે, એનો સમય સુખમાં જાય છે અને આપણો દુઃખમાં. આમ કૃષ્ણની યાદ આવતા જ સર્વેના અંતર વ્યાકુળ થઈ ગયા. શ્યામ સુંદરનું મધુર હાસ્ય, પ્રેમભરી વાણી, લલિત ગતિ, પ્રેમપૂર્વકના સંભાષણો યાદ આવતા જ વ્રજસુંદરીઓ પ્રેમ વિભોર બની ગઈ. કંઠ ભરાઈ આવ્યો, નેત્રો સજર બન્યા. બલરામજી એમના હૃદયની સ્થિતિ પામી ગયા. મીઠી મીઠી વાતો કરી સૌને શાંત પાડ્યા. ચૈત્ર અને વૈશાખ એમ બે માસ સુધી બલરામજી વ્રજસુંદરીઓને આનંદ પમાડતા ત્યાં રહ્યા. તાજા તાજા ફળફૂલના રસનું પાન કરવાનું એમને વ્યસન હતું. એક દિવસ પરમપ્રિય પેયનું પાન કરીને બલરામજી વ્રજસુંદરીઓની વચમાં બેઠા હતા. ચૈત્ર વૈશાખનો આકરો તાપ પડી રહ્યો હતો, પરસેવાથી અંગ રેપઝેપ થઈ રહ્યો હતો. ત્યાં એમને યમુનાજીમાં વ્રજવનિતાઓ સાથે વિહાર કરવાની ઈચ્છા થઈ. યમુનાજી તો જરા દૂર હતા એટલે ત્યાં બેઠા બેઠા જ બૂમ મારી, એ યમુના જલ્દી જલ્દી અહીં આવ, અમારા સર્વના શ્રમ સંતાપ મિટાવ, જોજે વાર ન કરતી. યમુનાજી તો બલરામજીના વચનો સાંભળીને હસી પડ્યા, મનોમન બબડ્યા. બલરામજી તો પી પીને મસ્ત બનીને બેઠા છે અને ત્યાં બેઠા બેઠા કહે છે અહીં આવ અહીં આવ. આજે તો બલરામજી બોલાવે છે, કાલે બીજું કોઈ બોલાવે, એમ કોઈના બોલાવાથી જાઉં તો મારો માર્ગ અનિશ્ચિત બની જાય. હું તો મારી ઈચ્છા અનુસાર વહ્યા કરીશ. જેને સ્નાન કરવું હોય, જળપાન કરવું હોય એ ઉઠીને આવે મારી પાસે. બલરામજી વારંવાર બોલાવતા રહ્યા પણ યમુનાજીએ કંઈ ગણકાર્યું જ નહીં. આથી બલરામજીનો પિત્તો ગયો અને એ તો હળ લઈને ઉઠ્યા. યમુજીને દબડાવતા બોલ્યા, કેમ, હું કહું છું છતાં સંભળાતો નથી, બહુ અભિમાન આવ્યું છે. મારી આજ્ઞા થતાં ઇન્દ્રાદી દેવતાઓ પણ જીજી કરતા હાથ જોડતા સામે ખડા થઈ જાય છે અને હું બોલાવું છું છતાં એક નદી થઈને તું આવતી નથી. ભલે જોઉં છું કે તું કેમ નથી આવતી. મારા હરની આ અણીથી તને સતસત પ્રવાહને ન વહેવડાવું તો મારું નામ બલરામ નહીં. એમ કહીને હલધરે હરની અણીથી યમુનાજીને પોતાના તરફ ખેંચ્યા. ત્યાં તો યમુનાજી દિવ્ય રૂપ ધરી થરથર કાંપતા બલરામજીના પગમાં પડ્યા અને અત્યંત વિનંતી ભાવે સ્તુતિ કરવા લાગ્યા. હે દેવાદિદેવ બલરામજી, હે જગતપતિ, મારો અપરાધ ક્ષમા કરો, હું આપના પરાક્રમને પિછાણી ન શકી. આપ તો હે દેવ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. આ સંપૂર્ણ ભૂમંડળ આપની સહસ્ત્ર ફેણોમાંથી એક ફેણ પર રાયના દાણાની જેમ રહ્યું છે. મોહ અને અજ્ઞાનવશ મારાથી જે ભૂલ થઈ તે ક્ષમા કરો, હું આપને શરણે છું, કૃપા કરીને આપ મને મુક્ત કરો. યમુનાજીએ બલરામજીના ચરણોમાં પડીને ખૂબ ખૂબ વિનંતી કરી ત્યારે બલરામજીએ તેને છોડી દીધા. પછી મહા હાથી જળમાં પ્રવેશીને હાથણીઓ સાથે જળ ક્રીડા કરે એમ બલરામજી વ્રજસુંદરીઓ સાથે જળમાં બેઠા અને પોતાની ઈચ્છા અનુસાર જળ ક્રીડા કરી. જ્યારે તેઓ જળ ક્રીડા કરીને બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજીએ પ્રગટ થઈને એમને નીલવર્ણનો બે દિવ્ય રેશમી વસ્ત્રો, મહામૂલ્યવાન મણિમય આભૂષણો તથા સુંદર સુગંધિત દિવ્ય કેસર કસ્તુરીયુક્ત ચંદન અર્પણ કર્યું. બલરામજીએ અંગ પર દિવ્ય ચંદનનો લેપ કરી વસ્ત્ર આભૂષણો પહેર્યા. એની શોભા કોઈ અનેરી હતી. આમ અવનવી ક્રીડાઓ કરીને સમસ્ત વ્રજવાસીઓને આનંદિત કર્યા. જ્યાં બલરામજીએ યમુના નદીને હરની અણીએ ખેંચ્યા હતા એ સ્થાન આજે પણ રામઘાટને નામે ખીરઘાટ પાસે પ્રસિદ્ધ છે.